કેટલા 20 મેગા થયા છે ને પરમાત્માનું સ્વરૂપ 20મી ગાથા ના 16મી 15મી ગાથા પેજ નંબર 20
15મી પૂરી થઈ ને
હા
15 થઈ ગઈ
16મી લેવાની છે
16મી લેવાની
ત્રિભુવન નમદિત સિદ્ધગત ધ્યાવે હરિહર જે અલખ પદે મન સ્થિર કરી ભજ પરમાત્મ તે ત્રણેય લોકમાં પૂજ્ય તથા સિદ્ધપણાને પામેલા એવા પરમાત્માનું હરિહરાદિક મહાન પુરુષો પણ ચિંતન કરે છે તો તે હે પ્રભાકર તું પોતાના મનને વિતરાગ પરમાત્મામાં સ્થિર કરી તે પરમાત્માને જાણ. અહીં કહે છે કે કેવલજ્ઞાનાદિરૂપ પરમાત્માની સમાન રાગાદી રહિત પોતાનું શુદ્ધ આત્મા છે એમ તું જાણ તથા તે જ સાક્ષાત ગ્રહણ યોગ્ય છે. તે સિવાય સર્વ પ્રકારના સંકટ વિકલ્પો ત્યાગવા યોગ્ય છે. બાહ્ય દ્રવ્ય એવા પુત્ર સ્ત્રી આદિ ચેતન અચેતન પદાર્થોમાં આ મારા છે એવો જે ભાવ છે તે પણ સંકલ્પ કહેવાય છે. હું સુખી છું હું દુઃખી છું ઇત્યાદિ ચિત્તગત હર્ષ વિષાદ આદિ પરિણામ તે વિકલ્પ છે. કોને પૂજવાની વાત કરે છે એટલે ત્રણ લોકમાં જે પૂજ્ય છે અને જેને સિદ્ધ પણ પ્રાપ્ત કરેલું છે એવા પરમાત્માનું ચિંતન કરવાનું કહે છે અને પોતાના મનને વિતરાગ પરમાત્મામાં એટલે એનું મન વિતરાગ પરમાત્મા સ્થિર છે એવા પરમાત્માને જાણવાની વાત કરે છે.
અને
કેવળ જ્ઞાનાદિ
બરોબર છે કોને પ્રાપ્ત કરવાનો છે આપણે
સિદ્ધ
નક્કી કર્યું ગાથા અને એનો અર્થ એટલું એની ઉપરનું આપણે વિવરણ કરવું બાકીનું બધું વાંચતા જઈએ. કોઈ વિશેષ મુદ્દો હોય તો લેશું. ગાથામાં શું કહ્યું છે
પૂજવા યોગ્ય કોણ છે સિદ્ધપણાને પરમાત્મા હરિહરાદિનું મહાન ચિંતન કરવાનું કહે છે.
પરમાત્માને જાણવાનું કેવી રીતે
મન સ્થિર પોતાના મનને સ્થિર કરીને પરમાત્માને ધ્યાવવા
વિતરાગ પરમાત્મા સ્થિર કરીને
સ્થિર
જે આલંબન આપ્યું છે એ સમજવાનું કે જેને બધા જ આવા મહાપુરુષો હંમેશા ચિંતવન કરે છે. કોનું કરે છે વિતરાગ પરમાત્મા. તો વિતરાગ પરમાત્માનું ચિંતન કરવાથી તું તારા પરમાત્મા સ્વરૂપને જાણી શકીશ. પોતાને પોતાનું સ્વરૂપ જાણવા નથી તો કેવી રીતે જાણવું
વિતરાગ પરમાત્માનું ચિંતન કરવું.
તો જે શુદ્ધ થયા છે જે સિદ્ધપણાને જે પામેલા છે એનું કેમ કે અનંત મહાપુરુષો પણ એને જ ચિંતના કરે છે. માટે તારે એ પરમાત્મા પદ ભજવું હોય તો તું એ વિતરાગ પરમાત્માને ચિંતવન કરીને જાણ. અહીંયા એ વાત કરી છે અને એ જાણવામાં મનની સ્થિરતા જોઈએ. પણ મનની સ્થિરતામાં શું બાધક થાય? મન સક્રિય હોય તો મનના સંકલ્પ વિકલ્પ થયા કરે. મનની સ્થિરતા એટલે મનને સંકલ્પ વિકલ્પ રહિત કરવું. તે હવે શું છે સંકલ્પનું સ્વરૂપ? બાહ્ય જે કંઈ છે તે મારું છે એટલે બાહ્ય પદાર્થ પ્રત્યે મારાપણાનો ભાવ એ મનનો સંકલ્પ છે. અને હું સુખી છું અથવા દુઃખી છું બાહ્ય બધું જ અનુકૂળ છે એવું નથી કે એટલે સુખી છું અથવા દુઃખી છું આવો એને એને લગતો એક તો પેલા મારા છે અને મારામાં ભેદ પડ્યા. વિકલ્પ એટલે શું? સંકલ્પમાં ભેદ પડ્યા કે આ હું સુખી છું અથવા દુઃખી છું. આ પરિણામ જે છે એટલે હર્ષ અને વિષાદ એ જે પરિણામ છે અને હર્ષ વિષાદનું પરિણામ ક્યારે થાય? બાહ્ય વસ્તુને પોતા પણ બાહ્ય એકઈ પોતાનું નથી તો હર્ષ વિષાદ ક્યાં કરવા? હર્ષ વિષાદનું વિષય શું? બાહ્ય પદાર્થ. જો બાહ્ય પદાર્થો મારા નથી તો હું કોના ઉપર હર્ષ કરું ને કોના ઉપર શોક કરું, કોના ઉપર રાગ કરું, કોના ઉપર દ્વેષ કરું, કોઈ મારું નથી. તો સ્થિરતા હવે ડગતી નથી. સ્થિરતા, મનની સ્થિરતા એ ડગે છે ક્યારે, કે જ્યારે સંકલ્પ વિકલ્પ થાય છે ત્યારે. હવે એ નથી એટલે અહીંયા એ સરસ સમજાવે છે કે ત્રણ લોકની અંદર જે સિદ્ધપણાને પામેલા છે એવા પરમાત્માનું તું સ્થિર મનથી એવા વિતરાગ પુરુષનું ચિંતવન કર તો શું થશે? તો તારમાં રહેલા પરમાત્મા સ્વરૂપને, આત્માના ત્રણ સ્વરૂપ, અંતરાત્મા થયો, હવે એને પોતાનું જ પરમાત્મા પદ છે એ પ્રાપ્ત કરવું છે, એને ભજવાનું છે. તો વિતરાગને ભજ, આ તો જણાતો નથી તો એ જણાય. તો આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર જીનપદનું અવલંબન લઈ લેતું. આત્મામાં સ્થિર થવું છે પણ નથી થવાતું, અપરિચિત છે, અનભિજ્ઞ છે, તો શું કર? જેને તું જાણે છે અને જેને જગતના લોકો ભજે છે એવા જીનેશ્વર તો તને હાથ વગાશે. અલંબન લઈ લે, કારણ શાસ્ત્રકારો શું કહે છે, જીનપદ ભેદભાવ જો એ ઓળખાઈ જશે તો તારું પરમાત્મા પદ તને જણાઈ જશે. લક્ષ્ય થવાને તેહનો તમામ શાસ્ત્રો શુદ્ધ પુરુષને સત્પુરુષને ઓળખવા માટે છે, અને સત્પુરુષ ઓળખાય તો તારું સ્વરૂપ ઓળખાઈ જશે, કારણ કે એ શુદ્ધ જ છે, એ સત જ છે. કઈ પ્રશ્ન? પ્રાપ્ત કરવાની રીત શું એ સમજી લ્યો. શું રીત? વિતરાગ પુરુષ, પૂર્ણ શુદ્ધ પુરુષનું, અને આલંબન લેવું કેવી રીતે? સ્થિર સ્થિરતા નહીં હોય તો આલંબન પાછું ગગડી જશે. માટે બે તત્વ કીધા, એક તો પૂર્ણ પુરુષનું આલંબન લો અને સ્થિર મનથી લો. અલખ પદે મન સ્થિર કરી ભજ પરમાત્મ તે, એ વાત આ ગાથામાં કીધી. દરેકમાં જે જે વસ્તુનો નિર્દેશ કરે છે એટલી વસ્તુ સમજી લેવાની. હવે કહી દઉં ફરીથી, એ સ્પષ્ટ શું થયું? એટલે આ મારા છે એ શું, કેના તરફ, બાહ્ય શું? એકદમ તમામ ચેતન અચેતન પદાર્થો. તમે પાઠ વાંચો એટલે ક્યાંય તમને કોઈ અડાવડા નહીં થવા દે. હજી જો નહીતર આપણે ફગી જશું. જો અહીંયા શું લખ્યું છે વાંચો, બાહ્ય દ્રવ્ય એટલે આત્મા સિવાયનું જે કંઈ છે તે બાહ્ય. પછી પુત્ર સ્ત્રી આદિ ચેતન અચેતન, બહુ સ્પષ્ટ થાવ, બહુ સ્પષ્ટ થાવ. આ જ્ઞાની પુરુષ કહે છે કે આત્માથી બાહ્ય તમામ બાહ્ય છે, ચેતન હોય કે એમાં કોઈમાં પણ મારાપણું થાય એ સંકલ્પ છે તારો. અને પછી એમાં હર્ષ અને શોક, આનાથી દુઃખ છે મને અને આનાથી મને સુખ છે. બાહ્યથી પોતે સુખનું ધામ, છતાં પોતાના સુખનું નિમિત્ત બાહ્ય પદાર્થ, અથવા પોતાના દુઃખનું નિમિત્ત આ અજ્ઞાન. અજ્ઞાન શું જીવનું? પરમાં પોતાપણાની બુદ્ધિ, પરમાં સુખની બુદ્ધિ, પરમાં દુઃખની બુદ્ધિ, આ મૂળભૂત અજ્ઞાન. ભૂલે જે કે જે તારા નથી એની અંદર તે અનુકૂળતા પ્રતિકૂળતાનો વિકલ્પ કર્યો કે આ સારું નથી, આ બરોબર નથી. પણ છે કોને માટે તું કે કઈ લેવા દેવા નથી તારે? અમોઘ ઉપાય છે મનની સ્થિરતા તો જ રહી. જેવું મન કોક સાથે ક્યાંક જોડાયું તો મનની સ્થિરતા ન રહી, કેમ કે વિકલ્પ થાય. આપણે કોઈ સાથે લાગણી એ બરોબર નથી કરતો, તારે શું લેવા દેવા? તું શું કામ અસ્થિર થયો પેલા એની સાથે મમત્વ આવ્યું પછી? હવે દુનિયામાં કેટલાય લોકો અત્યારે ક્યાંય રહેતા હશે, આપણને કઈ ચિંતા છે? પણ પાડોશમાં જરાક હોય તો પોતાપણું કરવાનું અવલંબન પકડે. જ્ઞાની કે છે કે શુદ્ધાત્માનું અવલંબન પકડ, વિતરાગનું અવલંબન પકડ, જે કોઈનો નથી. સાચું અવલંબન જો વિતરાગનું હોય તો તને અવલંબન બુદ્ધિ છૂટી જશે. પાયાની વાત સમજાતી જાય એમ વાત સ્પષ્ટ થતી જાય કે તારા પરમાત્મા સ્વરૂપને આત્માના ત્રણ કીધા એ જાણવું છે, પણ ભાઈ જાણવાનું તારાથી બની શકતું નથી. એના બે વસ્તુ તને નડે છે, એક વસ્તુ છે મનની સ્થિરતા નથી, અને બીજું તારો આત્મા અરૂપી છે એટલે તને લક્ષમાં આવતો નથી. તો પૂર્ણને પહેલાં પકડ, વિતરાગને પકડ. પણ એની ભજના કરતી વખતે તું અસ્થિર થઈને એની ભજના કરીશ તો તને પ્રાપ્તિ નહીં થાય, સ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય. બાકીનું જે કંઈ ડાપણ આવવું હશે એ આવશે. વિતરાગ પરમાત્માનું દર્શન કરીશ પણ મને એનાથી મારું સ્વત્વનું દર્શન નહીં થાય. જો મનની સ્થિરતા નહીં હશે તો, અને આ મનની સ્થિરતામાં બાધા કરનારા કારણ બે, સંકલ્પ અને વિકલ્પ. આત્મા સિવાયના તમામ બાહ્ય દ્રવ્ય, દ્રવ્ય એટલે ખ્યાલ આવી ગયો ને, અને ચેતન ને અચેતન બંને પ્રકારના. હવે અચેતન ને ગણે ને ચેતન ને પોતાના ગણે તો શું થાય? એ નહીં. અને અચેતન કરતા ચેતન વધારે બાધારૂપ છે, સમજાય? જડ તો કરતું નથી, એ બધું એ અચેતનમાં આવી ગયું, અચેતનમાં આવી ગયું. તો એ આ વાત અહીંયા પૂરી થાય છે. ગાથા 17 શું થયું, પ્રશ્ન છે કઈ અથવા વિશેષ કઈ સમજાવવું છે તમારે? હા થાય, કોઈ પણ નવો મુદ્દો મળે કેવો, આ સત્સંગ છે. કહો.
નિત્ય પરમાત્મા નિત્ય નિરંજન જ્ઞાનમય પરમાનંદ સ્વભાવ વાળો શાંત તથા શિવ સ્વરૂપ છે એમ દર્શાવતા કહે છે. નિત્ય નિરંજન જ્ઞાનમય પરમાનંદ સ્વભાવ જે એવા શિવ શાંત તે ચિંતવ શુદ્ધ સ્વભાવ દ્રવ્યાની અપેક્ષાએ જે નિત્ય અનિશ્વર છે રાગાદિ કર્મમલ રૂપ અંજનથી રહિત હોવાને લીધે જે નિરંજન છે કેવળ જ્ઞાનથી પૂર્ણ છે પરમાનંદ સ્વભાવવાળા છે એવા જે પરમાત્મા છે તે શાંત અને શિવ સ્વરૂપ છે. પરમાત્માના શુદ્ધ બુદ્ધ સ્વભાવને તું જાણ અને તેનું ધ્યાન કર. તે પરમાત્મા વિતરાગ સ્વભાવને લીધે શાંત અને પરમાનંદ સુખ સ્વભાવને લીધે શિવ કહેવાય, શિવ કહેવાય છે તે શુદ્ધ પરમાત્મા સ્વભાવની ભાવના કર. શુદ્ધ પરમાત્મા સ્વરૂપની ભાવના કેવી રીતે કરવી એમાં આવ્યું છે કે દ્રવ્યાની દ્રવ્યાથી નહીંની અપેક્ષાએ તે કેવો છે તો કે નિત્ય છે અને જે વિનાશી નથી. રાગાદી એનામાં કોઈ જાતના એના મલ રહિત છે જે નિરંજન છે અને કેવળ જ્ઞાનથી તે પૂર્ણ છે એવો આ એવા એ સ્વભાવવાળા પરમાત્માને પરમાનંદ સ્વભાવવાળા પરમાત્મા તું શાંત અને શિવ સ્વરૂપ એનો તું એને તું જાણ અને એનું તું ધ્યાન કર. એ કેવા છે તો કે પરમાત્માના શુદ્ધ ભૂત સ્વભાવને એનું ધ્યાન કરવાનું કહે છે. અને તે પરમાત્મા વિતરાગ સ્વભાવ લીધે શાંત અને પરમાનંદ શુદ્ધ સ્વભાવ લીધે એ શિવ કેવી રીતે કહેવાય તો કે એનો સ્વભાવ કેવો છે તો કે પરમાત્મા વિતરાગ સ્વભાવને લીધે એનો સ્વભાવ કેવો પરમાત્મા થયા છે ને વિતરાગ છે એનો સ્વભાવ એ છે એટલે તેને શાંત અને પરમાનંદ સુખ સ્વભાવ લીધે શિવ કહેવાય છે. તે શુદ્ધ પરમાત્મા સ્વરૂપની એની ભાવના કરવાની કહે છે.
શું આ ગાથામાં આવ્યું? પરમાત્માનું સ્વરૂપ કેવું છે? પરમાત્માનું સ્વરૂપ કેવું છે એના એક એક વિશેષ ગુણ છે એ ઓળખાવ્યા છે. એવું એનું શુદ્ધ સ્વરૂપ છે, શિવ અને શાંત સ્વરૂપ. એને તું એની ચિંતના કર. જે આગળની ગાથામાં કીધું, તું પરમાત્માની ચિંતન કર તો તને તારો આત્મા મળે. તો પણ આ કોણ છે? આ વિતરાગ છે, કોણ છે, કેવા છે? તો પહેલું શું કહ્યું? એક એક ગુણ, ચાર ગુણ કીધા એના વિશેષ. એક નિત્ય છે, હા, એટલે તે નિત્ય છે. નિત્ય એટલે જેનો કદી નાશ નથી. જે વિતરાગ પરમાત્માની તું આરાધના કરે અથવા એની ભજના કરે મનને સ્થિર કરીને, એ વિતરાગ પરમાત્મા. એટલે એમાં તો કેનું કઈ, એ વિતરાગ એટલે વિતરાગની ઓળખાણ આપી છે કે વિતરાગ વિતરાગ કહીએ પણ વિતરાગના લક્ષણોથી વિતરાગતા છે. શું છે? એક તો એ નિત્ય છે, નિત્ય છે એટલે કદી એનો નાશ નથી. બીજો છે એ કેવો છે? નિરંજન છે. નિરંજન એટલે શું? હા, પણ નિરંજન પેલા એટલે શું? પેલા એ તો કયો, પછી નિરંજન થી શા માટે છે એ સમજાવ્યું છે. રંજિત ભાવ નથી એનો. શું કામ છે એ લખ્યું છે પેલા તમે એટલે વધારે સરખી રીતે વાંચો. હોવાને લીધે નિરંજન શું કામ છે? નિરંજન કેમ છે? એને કોઈ રંજિત ભાવ નથી. આપણે કે કાંઈ કાંઈ રંજન, રંજિત ભાવ એટલે શું? કોઈ પણ પદાર્થ પ્રત્યે હાનિ કે નાની લાગણી થવી, હોવા ન હોવાની લાગણી થવી, આ રંજિત ભાવ છે. પદાર્થ જોયો, કોઈ રંજિત ભાવ નથી, એટલે નથી એને રતિ, નથી એને અરતિ, નથી એને ઇષ્ટપણાની બુદ્ધિ, નથી એને અનિષ્ટપણાની બુદ્ધિ, નથી એને પ્રીતિ, નથી એને અપ્રીતિ, નથી એને ગમો, નથી એને અણગમો. એ તે બતાવ્યો, તારું જાણે તું જાણ. મને નિરંજન ભાવ છે, સમજી લઈએ. રંજિત ભાવ નથી. જગતમાં આખું જગત કેવું ઓહો હો છે તો રંજિત ભાવ છે, કોઈ રંજિત ભાવ નથી. એટલો તટસ્થ છે, એટલો ઉદાસીન છે, એટલો પોતામાં લીન છે કે ગમે તેવું આશ્ચર્યકારક પદાર્થ બતાવો છો તો પણ એની અંદર એનું મન ચલતું નથી, એની સ્થિરતાનો ભંગ નથી, એને કોઈ રંજિત ભાવ થતો નથી. પોતાના આત્મામાં એટલો બધો સંતૃપ્ત છે, કંઈક જેને ઉણપ વર્તાય ને એને રંજિત ભાવ થાય. પેલા રંજિત ભાવ સમજાય છે તમને? વિભાવ ભાવમાં આવ્યું હતું કે કર્મ ઉદયના કારણે હોય ને, બીજો રંજિત ભાવે હોય. વિભાવ બે પ્રકારના છે. હવે કેટલી વાર તમે બોલ્યા છો સુલેખાબેન? હા, હાથ નોંધમાં છે ને, બે કોઈ બે ભાવ. વિભાવ યોગ બે પ્રકારે છે, એક કર્મના ઉદયથી છે અને બીજો પોતાનો રંજિત ભાવ. કર્મનો ઉદય ન હોય તો એને કંઈક ને કંઈક જોઈ છે, કેમ કે અજ્ઞાન છે, અતૃપ્તિ છે, પોતામાં પૂર્ણતાનો કોઈ ભાવ નથી, તો એને જે કંઈ મળે એનાથી હું સુખી થાઉં. આ રંજિત ભાવ છે, એને પોતાની અપૂર્ણતાની અંદર જે ભાવ છે એને કારણે જગતના પદાર્થ પ્રત્યે મોહ બુદ્ધિ થાય છે. ઉદયને કારણે નહીં, ના, એ નિષ્કલંક છે. એ નિષ્કલંક, આ રંજન શબ્દ છે, નિરંજન. રંજિત ભાવ જેમાં નથી તે, અથવા જેમાંથી રંજિત ભાવ. આ રંજિત ભાવ આપણને પકડાય છે પહેલા. 108 માં આપણે કીધું પણ રંજિત તો સમજાવો, એ તો શબ્દ તમે કાઢી દો કે અહીંયા આપ્યો છે, અહીંયા આપ્યો છે,
આપણો ઉપયોગ એટલે ચૂકી જાય છે, આવા ભાવ થાય છે.
બરોબર છે, પણ રંજિત ભાવ શું, એ ભાવ શું,
એટલે કોઈને રંજિત કરવા તો પોતાથી.
બરોબર છે, પણ રંજિત કરવું એટલે એટલે મન નું રંજન કરવાના ભાવ ક્યારે થાય, એનું દુઃખ હોય તો
આપણે કોકથી
ખાવું.
રશિયાનો મહાન તત્વજ્ઞાની ગોર્કી એ અમેરિકાની મુલાકાતે ગયો, મેક્સિમ ગોર્કી, અને ત્યાં એને અમેરિકાની અંદર એટલા બધા આનંદ પ્રમોદના સાધનો અમેરિકામાં એટલા બધા છે એ બતાવ્યા, કેમ કે રશિયામાં તો રોટી કપડાં મકાન સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ જ નથી. એને બતાવ્યું કે કેટલું બધું છે, એટલે એને કીધું કે હવે તમારો અભિપ્રાય તો કે અમેરિકા આટલું બધું દુઃખી છે કે જેને મનોરંજન માટે આટલા બધા વિકલ્પો ઉભા કરવા પડે છે. ખ્યાલ આવે છે રંજીત ભાવ? આપણને વારંવાર ટીવી જોઈએ, ચેનલ જોઈએ, પોતામાં સ્થિર નથી, પોતામાં એને પૂર્ણતા નથી, એટલી ઝંખે છે કંઈક બહારનો સહારો આલંબન, અને પછી કંઈક મળે એટલે રંજીત ભાવ. પરમાત્મા નિરંજન છે, આખો લોક ગમે એવો ચમત્કારી વૈભવશાળી હોય, સમવસણમાં બેઠેલો પરમાત્મા નિરંજન છે. નિરંજન છે કારણ શું, અહીંયા કે છે કે રાગાદી કર્મમલ રૂપ અંજનથી રહિત છે. એટલે રાગનું અંજન હોય તો રંજિત, રાગાદી એટલે કષાય રૂપી ભાવોનું અંજન, એક કષાયો રૂપી ભાવોનું અંજન જેનામાંથી સમાપ્ત થયું છે, જે પોતે પોતામાં જ પૂર્ણ છે, એ નિરંજન છે. અને ક્યારે અંજાય, પોતાની અપૂર્ણતા હોય તો. એટલે આ એક સરસ શબ્દ, વિતરાગ ને તો વિતરાગતા નહીં પકડાય, આ નિરંજન છે. એમ આ જીવ દિન પ્રતિદિન જગતના આશ્ચર્ય વચ્ચે રહેવા છતાં નિરંજન થવો જોઈએ, એને કોઈ વાતનું આશ્ચર્ય નથી, કારણ કે આત્મા જેવું કોઈ આશ્ચર્ય જગતમાં છે, આત્માથી સૌ આ નિરંજન અવસ્થા. બીજો ત્રીજું વિશેષણ, આ પુનિતાબેન તમે વાંચ્યું એટલે આટલી વિચારણા થાય છો. બરોબર, એક એક ગુણ શું છે, એનો ભાવ, એની જે વસ્તુ છે એનો અર્થ થોડો પકડાય. એ ઓછું થાય ને, એનું મહાત્મ્ય સમજાય પેલા, આ વિતરાગ જ સમજાતો નથી, એટલે બાકીનું બધું જોડીએ છીએ ને કાઢીએ છીએ બધું, સ્થિરતા નથી. મન સ્થિર થઈ જાય, પરમાત્મા મળે એટલે મન થઈ જાય, એને કે જગતમાં શું જોયું, મારે કાંઈ જોયતું શું કામ, એનો રંજિત ભાવ સમાપ્ત થઈ ગયો, પૂર્ણતાનો અહેસાસ થવાથી એનો રંજિત ભાવ નથી. હવે કે છે જ્ઞાનમય, કેવળ જ્ઞાન છે, એટલે એનું જ્ઞાન નિરાવરણ છે, એના જ્ઞાનને કોઈ આવરણ નથી, સંપૂર્ણ છે. જગતનો કોઈ પદાર્થ પ્રત્યેનું અજ્ઞાન એને વર્તતું નથી, આવો જ્ઞાનમય છે. કોણ? આ પરમાત્માની વાત થાય છે, વિતરાગની વાત થાય છે, સિદ્ધ થયેલાની વાત થાય છે. જે સિદ્ધ થયેલા છે, જે પુરુષો, જેનું ધ્યાન કરવાનું 16મી ગાથામાં કહ્યું, સિદ્ધિગત સિદ્ધપણાને પામેલા એવા પરમાત્મા, સિદ્ધપણાને પામેલા એવા પરમાત્માના આ લક્ષણ છે, એ નિત્ય છે, એ નિરંજન છે, એ જ્ઞાનમય છે, અને પછી પરમાનંદ સ્વભાવ વાળા છે. એ પરમાત્માનો સ્વભાવ શું? પરમાનંદ. આત્મતત્વની જેને અનુભૂતિ થાય એને અભિવ્યક્તિ શું હોય? આનંદ, પ્રસન્નતા. આ સિવાય કઈ છે જ નહીં. પરમાનંદ. યશોવીજી મહારાજને તો આ શબ્દ એટલો બધો હતો કે એને કેટલા ગ્રંથો રચ્યા, એ દરેકની અંદર છેલ્લું પરમાનંદ શબ્દ મૂકે. આ પરમાનંદ એટલે એક વાર જીવનની અંદર બસ આ થઈ ગયો, પરમ સંતોષ જેને કહીએ, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ, એને પરમાનંદ વર્તે છે. એટલે નાની નાની સાધનાનું ફળ પણ શું આવવું જોઈએ? આનંદ. નાની નાની સાધનાઓ આપણે કરીએ તો એ આનંદ ગંજીએ. પહેલા સ્તવનમાં કહ્યું પૂજાનું ફળ શું? પ્રસન્નતા. ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું રે. પૂજા અખંડિત હે. આ તારી પૂજા અખંડ થઈ હવે, કોઈ રીતે અધૂરી નહીં. કારણ કે અખંડિત પૂજાનું ફળ તારા ચિત્તની અને પ્રસન્ન ચિત્ત નિરંજન હોય, એને કાંઈ જોતું ન હોય. એને પરમાત્મા મળી ગયા. આપણે તો પદમાં સ્તવનમાં બોલીએ કે આજે મને મળ્યા પરમાત્મા. શું કહે છે? હું તો મારો ધન્ય રે, ધન્ય થયો અવતાર, કે આજ મને આ સંતોની પોકાર છે. અમને પરમાત્મા મળી ગયા, હવે અમારે બીજું કશું જોઈતું નથી. તો એનો પરમાનંદ સ્વભાવ એ અધ્યાત્મ તત્વની પ્રાપ્તિનો આ પરિચય છે. એટલે કોઈ પણ સંતને મળીએ અને એ સંત જો પામેલા હોય તો એને જોઈને આપણને શું થાય? એની 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 મુખ મુદ્રામાં કયો ભાવ દેખાય આપણને? શાંત પ્રસન્નતા. ઓહો, કેવા શાંત અને પ્રસન્ન છે. ગમે તે પરિસ્થિતિ, દેહની વિકટ હોય, સંયોગોની વિકટ હોય, દેહની વિકટ અને સંયોગોની વિકટ, તો પણ એની મુખ મુદ્રાની અંદર જે ભાવ વ્યક્ત થાય છે એ અંદરનો આત્મા છે, એના ભાવ થાય છે પ્રસન્નતા. નિજાનંદની મસ્તી છે. એવા યશોવીજીને જયારે આનંદ ગંજી મેળા ત્યારે એને એની જે રચના કડી, આઠ કડીની, એમાં લખ્યું છે કે આનંદ ગણ એટલે પ્રસન્નતાની મૂર્તિ. આનંદ જીવતો જાગતો હોય. મેરા નામ આનંદ ગણ, મેરા તન આનંદ ગણ, મેરા શ્વાસ આનંદ ગણ, મેરા મન આનંદ ગણ. અરે લખ્યું છે કોઈ? આપણે વાંચી વાંચીને એમ થાય કે આપણે બોલતા એમ થાય કે થાકી ગયા. ક્યાંય તારા નામ તો આનંદ ગણ. એને જોઈને યશોવીજીને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો. આટલા ગ્રંથ હાડા બાર વર સુધી વાંચ્યા, કઈ વેડ્યું? વિષાદ હતો, ચિંતા હતી, અનેક પ્રકારના મનની અંદર સંભ્રમ હતા, પણ આને જોયું તો અરે લે, આને તો બધું પડી ગયું છે. શાસ્ત્રોના શાસ્ત્રોનો સાર આ પુરુષના મુખાકૃતિની અંદર અત્યારે આપણને પ્રવેશ. શાંત ધારા વેદાંતની અંદર એને કહ્યું છે પ્રશાંત વાહિતા, પ્રશાંત વાહિતા. અને આપણે પણ ગુરુની સ્તુતિ કહીએ છીએ ત્યારે જેની કાયા પ્રસન્ન ઝરતી. આપણે તો શરીરના રોમે રોમમાંથી ચિંતા ઝરે છે એટલે પસીનો થાય છે, ઉદ્વેગ ઝરે છે. કોઈનો જોયો નથી કે એનો ઉદ્વેગ આપણને ભલે થોડો ઘણો પણ દેખાય વિના. અને સંતને જેની કાયા, ઓહો, એના રોમે રોમમાંથી સમ શાંતિ, સમ શાંતિ, ઓહો, એ જ ચરે છે. આપણને એમ થાય કે ઈ આ જગતમાં છે અને એ તો વળી આપણી ભૌતિક અવસ્થા કરતા એની સ્થિતિ તો કાંઈ ન હોય, પદાર્થ ઓછામાં ઓછા હોય, અને છતાંય કેવો હોય? મસ્તીમાં, ખુમારીમાં. નો એટલે શાંત હોય એવું અર્થઘટન કરશો. મનની અંદર એ વાત નથી, કોઈ પૂર્ણતાની પોતાની અભિવ્યક્તિ છે. એને અભાવની શાંતિ નથી. એટલે એ બધા ફેલેસી ઓફ લોજિક કહેવાય, લોજિક ખરું પણ એ તર્ક નહીં, કુતર્ક. એને શાંતિ છે, પૂર્ણતાની છે, અભાવની નથી. કશું જ જોઈતું નથી કારણ કે પૂર્ણ છે, પૂર્ણતાનો અહેસાસ છે એને. જેને પોતાનું અસ્તિત્વ ભાસ્યું છે એને લાગે છે કે મારું અસ્તિત્વ પરિપૂર્ણ છે, સ્વયં પૂર્ણ છે. હવે જેને કશું જોઈતું નથી અને જેને એ છે શ્રદ્ધા કે મને બધું પ્રાપ્ત છે, તો એના મુખ મુદ્રા ઉપર શું હોય? પ્રસન્ન. જેમ આપણને જોઈતું તો એવું મળી જાય અને એવો સારો પ્રસંગ આવે, પછી આપણને કોઈ મળવા આવે તેમ થાય ને, કેટલો બધો આનંદિત છે. એના મોઢા ઉપર આનંદ ગણો છો, મેળાનો આનંદ. પણ આપણો મેળાનો આનંદ તો એ વસ્તુને અપેક્ષામાં છે, ક્ષણિક છે. એને એ વસ્તુનો આનંદ પોતાનું સ્વરૂપ પ્રાપ્તિનો છે એટલે નિત્ય છે. અવ્યા બાદ એટલે એને શિવ સ્વરૂપ શબ્દ પ્રયોગ. શિવ શબ્દ એક બહુ પ્રચલિત શબ્દ અધ્યાત્મમાં છે. જીવ અને શિવ, શિવ એટલે કલ્યાણમય, એક કલ્યાણ કરનાર છે. જગતના જીવોને જો આવા સ્વરૂપનો અહેસાસ થાય તો એમાં એનું બધું કલ્યાણ સમાયેલું છે. શાંત છે અને શિવ સ્વરૂપ છે, એનું તું ધ્યાન કર. વિતરાગ આ છે, પછી તારા મગજની અંદરનો કોઈ બીજો વિતરાગ તું લગાવીશ. માં 18મી ગાથા. કોઈ પ્રશ્ન? 17મી સંબંધમાં ચાર ગુણો કીધા છે એવા શિવ શાંત છે, એને તો ચિંતવ, આ શુદ્ધ સ્વભાવ છે. આ શુદ્ધ સ્વભાવના લક્ષણો કીધા છે આપણને 18મી ગાથામાં.
હવે પરમાત્માનું કથન કરે છે, તજે ન જે નિજ ભાવની ગ્રહે નહીં પરભાવ, કેવલ જાણે સૌ સદા તે શિવ શાંત સ્વભાવ. જે આત્મા અનજ્ઞાનાદિરૂપ સ્વભાવને તજતો નથી અને કામ ક્રોધાદિરૂપ પરભાવને ગ્રહણ કરતો નથી, તથા સર્વ પદાર્થોને માત્ર જે જાણે છે તે જ શાંત અને શિવરૂપ થાય છે. સંસાર અવસ્થામાં પણ શુદ્ધ દ્રવ્યની ઠીક નહીંની અપેક્ષાએ સર્વ જીવો શક્તિરૂપે પરમાત્મા છે, વ્યક્તિરૂપે નહીં. મુક્ત અવસ્થામાં જ આત્મા વ્યક્તિરૂપે પરમાત્મા કહેવાય છે, ત્યારે આત્મા શાંત શિવ આદિ સંજ્ઞાને પામે છે એમ કહ્યું છે. પરમ કલ્યાણરૂપ નિર્વાણરૂપ મા શાંત અવિનશ્વર એવા મુક્તિપદને જે પામ્યા છે તે શિવ કહેવાય છે. તે સિવાય નામધારી અન્ય કોઈ યથાર્થ શિવ નથી. શાંત શિવ પરમાત્મા ઉપાદેય છે. આમાં પરમાત્માનું કથન કરે છે કે પરમાત્મા શું હોય, તો કે આત્માના જે પોતાના સ્વભાવને તજતા નથી અને પરભાવને ગ્રહણ કરતા નથી, બધા પદાર્થની માત્ર જાણે છે તે જ શાંત અને શિવરૂપ થાય. સંસારી અવસ્થામાં જે છે એનામાં શક્તિરૂપે આ પરમાત્મા છે, વ્યક્તિરૂપે નથી. જે મુક્ત થયા છે એ આત્મામાં જ વ્યક્તિરૂપે પરમાત્મા થાય છે, ત્યારે તે કેવા હોય, તો કે શાંત શિવ અને આદિ સંજ્ઞાને પામે છે. મુક્તિપદને જે પામ્યા છે તે જ શિવ કહેવાય. બાકીના બધા કોઈ નામધારી છે, કોઈ શિવ નથી. આપણે શિવ કઈ ગમે તે કઈ, પણ ખાલી નામધારી છે. અને જો શિવ હોય તો શાંત શિવ પરમાત્મા જ આપણા માટે ઉપાધ્યાય છે. આપણે શું ઉપાસના કરવી, તો કે આવા પદની ઉપાસના કરવી, ને આ પરમાત્માનું સ્વરૂપ છે.
ગાથાની અંદરની વાત કઈ આવી? પરમાત્માના કથનની અંદર
શાંત ને શિવ
ગાથાની અંદર ત્રણ તત્વ આપ્યા પરમાત્માના ઓળખાણના. કયું આપ્યું? પેલું, પેલા પોતાના નિજ ભાવને તજતો નથી. એક એક વસ્તુ આપણે સમજી લઈએ પછી આમાં ઘણું હોય છે, પણ બધું આપણે અત્યારે ગાથામાં પરમાત્માનું ઓળખાણ આપ્યું છે કે તે શિવ શાંત સ્વભાવ. અમે શિવ અને શાંત સ્વભાવ કોને કહીએ છીએ? તો કે છે કે જે પોતાના નિજ સ્વભાવને તજતો
નથી,
અથવા સ્વ સ્વભાવને તજતો નથી. આ પહેલો એનો ગુણ. એક વાર સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી એ પોતાના સ્વ સ્વભાવ, પોતાનો સ્વભાવ જ્ઞાન, આનંદ, ચૈતન્ય, સુખ, વીર્ય, આ બધા જે છે એને તજતો નથી. બીજો, પરભાવને ગ્રહણ કરતો નથી. આ બીજું લક્ષણ એનું, પરભાવને ગ્રહણ કરતો નથી. એટલે કોઈ પણ પ્રકારના બાહ્ય દ્રવ્યને કે પદાર્થને ગ્રહણ કરતો નથી, ઈચ્છતો જ નથી. એટલે પોતાના ભાવની પૂર્ણતામાં જે મગ્ન છે, જેને આત્મ સ્વરૂપમાં રમણતા થઈ છે, એને હે નાથ આ પરમ સંતુષ્ટિ. હવે તારો મોક્ષ હોય તો પરભાવ તરીકે નથી જોતો, જો તું આપવાનો હોતો. અદભુત અદભુત, કોઈ જ્ઞાનીની વાત પકડાય, દેશે સમજમાં આવે, ચિંતન કરીએ. સુધીરભાઈ એ નિજભાવમાં સ્થિત છે. કેવો સ્થિત છે? તો કે પરભાવને સુકામ ઈચ્છતો નથી અને ક્યારેય ઈચ્છે નહીં, પરભાવને ગ્રહણ કરતો નથી. પરભાવો તો છે જ, સિદ્ધ થાય ત્યારે પરભાવો મટી જાય છે. અત્યારે આપણને અજ્ઞાન અવસ્થામાં જેટલો પરભાવનો સંગ છે, સંબંધ છે, એ બધો સિદ્ધ થાય તોય છે, પણ અત્યારે ગ્રહણ ત્યાગની વ્યવસ્થામાં આપણે છીએ. આપણે અત્યારે ગ્રહણ ત્યાગ, અને એ ગ્રહણ ત્યાગનો આધાર આપણો રંજિત ભાવ, એ રંજિત ભાવનો આધાર આપણો કર્મબળ. પણ આને કાંઈ નથી. સમાધિ શતકની ગ્રંથ આપણે અહીંયા વાંચ્યો હતો, સમાધિ સંગ્રહમાં, એમાં યશો વિજયજી મહારાજે રચના કરી છે, રાચે સાચે ધ્યાન મેં. સાચા ધ્યાનની અંદર છે, અને પછી લખ્યું છે કે સાચે સાચે ધ્યાન મેં, વિષય નહીં, ગ્રહે નહીં વિષય, અન્ય બીજા કોઈ વિષયને ગ્રહણ કરતો. આ સાચા ધ્યાનમાં છે, રાચે સાચે, રાચી બાજી એની અંદર જ છે. હવે એને કોઈ પણ પદાર્થો ગમે તેવા આશ્ચર્ય હોય, એના પ્રત્યે લેશ માત્ર એનો ઉપયોગ પણ જતો નથી. તજે ન જે નિજ ભાવને ગ્રહે નહીં પરભાવ. પરભાવ છે એટલે આત્મા સિવાયનો. આ આત્મભાવ છે, અન્ય અન્ય એટલે આત્મા સિવાયનો જે કઈ છે તે બધો પર અથવા અન્ય. બહુ સ્પષ્ટ થવું જોઈએ. આપણે જયારે પરભાવની વાત કરીએ, અન્યની વાત કરીએ, ત્યારે ઘણી વાર એમ થાય કે હું તો છું શરીર રૂપે, પછી અન્યની વાત છે. ભૂલ ક્યાં થાય છે? ભ્રાંતિ ક્યાં થાય છે? વિચારણામાં. અને આપણને એમ થાય કે તો સ્વાભાવિક સાહજિક છે કે હું તો છું જ ને. એ હું એટલે કોણ? સ્વરૂપ કે દેહ? તો મને જ્યારે જ્યારે હું પણ વિચાર કરું છું ત્યારે મને તો મારું પર્યાય તો ભેગી જોડાઈ જ જાય છે, નામ રૂપ, દેહ રૂપ, એ તો છે જ. એટલે કે મારે મોક્ષ જોઈએ છે, કોને જોઈએ
છે?
મને આ ગમે ને મને ન ગમે, કોને ન ગમે? હજી દેહ બુદ્ધિ એ જ વિચારણા કેટલી બધી ચાલે છે. છૂટે દેહા ધ્યાસ, તો દેહ ભાવ છે ત્યાં સુધી કર્મબંધ ચાલુ છે. નહીં કરતા તું કર્મ, તું કર્મનો કરતા ક્યારે મટીશ? એ તો વિચાર કર. આત્મસિદ્ધિમાં કહે છે કે જ્યારે તારો દેહાધ્યાસ છૂટશે ત્યારે, પણ સાહેબ હું તો મોક્ષ મેળવવામાં પણ દેહાભ્યાસ સાથે જ મોક્ષ માંગુ છું. આપો આપો ને મહારાજ અમને કોને આપે? મને. અને કદાચ અંદર થી ગેબી અવાજ આવે, તું કોણ? તો ફલાણી જગ્યાએ. ક્યાં તારું સરનામું? અહીંયા રહું છું. ભક્તિની પરાકાષ્ઠામાં પણ અહમ ભાવનું વિસર્જન થતું નથી. આ સાધના આપણી. અને પછી પૂછે, સાહેબ આટલું આટલું કરવા છતાં
અમારે ઝીરો જ આવે, કાલ માઇનસ આવે, કાલ ક્યાંક માઇનસ આવે.
વચનામૃત ની અંદર 238 માં શું પદ લખ્યું છે બનારસી દાસજી નું? લેવે કો નહીં ન રહી ઠોર, ત્યાગી વેકો નહીં ઓર, બાકી કહા ઉભર્યો જુ, કારજ નવીનો હોય. શું કરવું હવે? લેવા દેવાની વાત તો એ નાથ. હવે લેવા દેવાની કડાકૂટમાંથી મુક્ત થયા છે. એ સ્થિતિ ક્યારે કીધી છે? તો કે સંગ ત્યાગી, અંગ ત્યાગી. આ સમજાયું? સંગ ત્યાગી માં તો આપણે કદાચ આગળ વધી જઈએ. અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી. શું પણ વચન તરંગ ત્યાગ
એટલે
કલ્પના નહી, જલ્પના પણ નહીં. કેમ કે એક વાતનો વિચાર પહેલા આવે છે અને પછી શબ્દનો આકાર ધારણ કરે છે. આ પ્રક્રિયા જુદી જુદી થાય છે પણ આપણને પકડાતી. આપણે વિચાર કરીએ એટલે આપણી ભાષામાં જ કરીએ ને. એ ભાષા પહેલા પદાર્થ આવ્યો કે નહીં? પછી પદાર્થને અનુરૂપ ભાષા આવી ને. આ તો કે જે એ નથી, તરંગે નથી. તરંગ હોય તો પછી એનો આકાર આવે ને. વચન તરંગ ત્યાગી. અરે તરંગ હોય તો વચન ઉત્પન્ન થાય. ચિત્તની અંદર કોઈ તરંગ નથી. હા, ઈચ્છા કઈ ને કઈ પ્રકારની થઈ એટલે એનો પછી શાબ્દિક આકાર સર્જાય અને પછી એ વિચારના રૂપમાં બોલીએ તો વાચાથી થાય. પણ મનની અંદર પહેલા એનો આકાર આવે. મન પરિવય જ્ઞાનમાં સામાના અંતરમાં મનના વિચારોનો જે આકાર થાય છે એ પણ જ્ઞાનીઓ પકડી લે છે કે અત્યારે આ વિચારી રહ્યો છે. એ વિચારી રહ્યો છે એ ક્યારે પકડે? કે જ્યારે એ વિચાર એનો શબ્દના રૂપમાં છે ત્યારે. શાબ્દિક આકાર છે એનો. અને શાબ્દિક આકાર થયો એટલે પૌદ્ગલિક થયો. આ વચન તરંગ ત્યાગી. મન ત્યાગી. હવે એને મન જ કામ નથી કરતું તો આ એકય પ્રક્રિયા થાય નહીં. અમનસ્ક અવસ્થા, મન સ્વરૂપ પણ જાય એવી એને સ્વરૂપની અવસ્થા થાય છે. આવી બહુ સમદેશમાં છાયા જાય સમાય, આવી તેમ સ્વભાવમાં મન. કોઈ જગ્યાએ આટલી સૂક્ષ્મતા કે મન સ્વરૂપ જાયનું ચાલ્યું જાય છે, રહેતું જ નથી, મન જ નથી. તો હવે શું થાય? બીજું ભાષા ક્યાંથી લાવવી? વિચારો ક્યાંથી લાવવા? તરંગ ક્યાંથી લાવવા? વિકલ્પ ક્યાંથી લાવવો? એ બધું જ બંધ થઈ ગયું. મનથી એને પ્રવેશ હતો સંસાર તરફ જવાનો, પણ મન જ ગયું. ના, નહીં. આ તો એને અમનસ્ક અવસ્થા કીધું, ઉન્મની અવસ્થા, ઉન્મની અવસ્થા, અમનસ્ક અવસ્થા. એટલે ત્યાં ભાવમન પણ રહેતું, ભાવમન એટલે પર સંબંધી જરા વિચાર થવો એ ભાવમન, અને પોતામાં સ્થિર છે એટલે સ્વરૂપ. ઓલું મન શબ્દ મૂકી દીધો જ્ઞાની, શું કામ કે જરાક પર સંબંધી ક્યાંક સ્પર્શ થયો. સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપવા શુદ્ધ કીનો હે. કૃપાળદેવ કહે છે કેવી અદભુત દશા, જેવો સમજાય તેવો યોગ્ય લાગે તો અર્થ લખશો. કોને કહે છે? સૌભાગ્યને કહે છે. આટલા શાસ્ત્રોનો અભ્યાસુ, આવો મુમુક્ષુ, પરમાર્થ માર્ગનો આવો ચિંતક, એને કીધું કે ઘણી વાર આપણે ઘણું વાંચીએ છીએ અર્થ, એનું ભાવન જે અહીંયા આવીને કહ્યું એણે, કે આત્માના એક ત્રણ લક્ષણમાં કીધું કે પોતાના સ્વભાવને તજતો નથી અને ગ્રહે નહીં પરભાવ, અને બીજા ભાવને ગ્રહણ કરતો નથી. એટલે પોતાના સ્વભાવમાં કેટલી લીનતા છે, મગ્નતા કેટલી છે. આપણે જ્ઞાનાષ્ટકનો અભ્યાસ કર્યો હતો અને ત્યારે મગ્નાષ્ટક નામનું એક અષ્ટક હતું, પેલું જ હતું, અને એ જ યશો વિજયજીએ સ્તવન રચ્યું છે, હમ મગન ભયે પ્રભુ ધ્યાન. અરે પ્રભુ ધ્યાનમાં મગ્નતા કછું ઓર, આ મગ્નતાની વાત તો જુદી જ છે. યશોવીજી મહારાજ લખે છે સમાધિ શતકમાં, મગ્નતા કછું ઓર, આ મગ્નતાની વાત તો જુદી જ છે. કેવી જુદી છે? તો કે કેવળ આત્મબોધ હૈ પરમારથ શિવ પંથ, તાકુ જિનમે મગ્નતા સોહી ભાવ નિગ્રંથ. આત્મબોધ કેવળ, કેવળ કેવળ શબ્દ મૂક્યો આત્મબોધ, એને માત્ર પોતાના સ્વરૂપનો બોધ જ વર્તે છે, અન્ય કોઈ બોધ એને વર્તતો નથી. ઉપયોગ સ્વમાં લીન છે. કેવળ આત્મબોધે પરમાર્થ સિવ પંથ, પરમાર્થનો માર્ગ તો આ છે. તામે જિનકુ મગ્નતા, આ આત્મબોધમાં જે મગ્ન થયો છે, સોહી ભાવ નિર્ગ્રંથ, આપ નિર્ગ્રંથ છે. અદભુત વાતો જ્ઞાનીઓ જુદા જુદા શબ્દોની અંદર જુદી જુદી રીતે કહે છે. અહીંયા કહે છે, આપણને સાદી ભાષામાં સમજાવે છે કે પોતાના ભાવમાં એ તજતો નથી અને પરભાવને ગ્રહણ કરતો નથી, એટલે લેવા દેવાની કોઈ વાત હવે રહેતી નથી. આપણો સંસાર અત્યારે લેવા દેવા ઉપર છે. એટલે કીધું કૃપાળુદેવે કે આ જીવ સમયે સમયે અનંત કર્મનો વ્યવસાય, એટલે શું? જેની લેતી દેતી ચાલુ છે તે, જેની લેતી દેતી ચાલુ છે એને વ્યવસાય કહેવાય. હે, વેપાર ચાલે છે, કંઈક ને કંઈક વકરો થવો જોઈએ, લાભ નુકસાન સાથે સંબંધ નથી. બેંકની અંદર ખાતું હોય ને, એમાં જો એમ લખ્યું છે કે 6 મહિના સુધી કોઈ પણ જાતનું ક્રેડિટ ડેબિટની એન્ટ્રી ન હોય તો ધીટ ઇઝ ઇનઓપરેટિવ એકાઉન્ટ, અને ઇનઓપરેટિવ પછી 3 વર્ષ રહીએ તો એ પછી એનું ચાલ્યું જાય. પણ એનું લક્ષણ શું? ઇનઓપરેટિવ. એમ આ આત્મા સંસારની અંદર ઇનઓપરેટિવ થવો જોઈએ, એને બદલે વી આર ઓપરેટિવ ઇન સંસાર સમયે સમયે, અને પાછું 1-2 ટ્રાન્ઝેક્શન નથી કરતા, અનંત કેદી અંત આવે. સમજાય છે? વસ્તુ પકડાય છે? ગ્રહે નહીં પરભાવ. અને ત્રીજું જો એનું ઉત્કૃષ્ટ લક્ષણ, કેવળ જાણે છે, માત્ર પદાર્થોને માત્ર જાણે, જાણવાથી આગળ કશું નહીં. વિભાવની વ્યાખ્યા શું? જાણ્યાથી વિશેષ આગળ વધવું. આ બધાને જાણે છે, અજ્ઞાન તો નથી, સર્વજ્ઞ છે એટલે અજ્ઞાન પણ તો નથી જ, જાણે છે પણ કેવળ જાણે છે. આ ખ્યાલ આવ્યો, જાણે છે પણ કેવળ જાણે છે, નોટ મોર ધેન ધેટ. કઈ વિશેષ ભાવ ને વિશેષ ભાવ આવે એટલે હું જાણું છું ને મારો આ અભિપ્રાય છે, આ પોતાનો અભિપ્રાય લાગુ પડે. હું જાણું છું પણ જો તમે મને પૂછતા હો તો હું તમને કહું, પડવા જેવું છે કે ઘણી વાર પૂછે કે તમે આને જાણો છો, તો જાણી છે, પછી આને હક ન પડે એટલે પછી શું કામ છે. જો વ્યવહારિક છે, પૈસાનું છે, ધંધાકીય છે, કઈ લેતી દેતી કરવી છે, ઉભા રહેજો, કારણ કે હું માત્ર જાણતો નથી. પણ જે પદાર્થ સાથે મતલબ હોય તો ઠીક છે, એટલે તો એ કહ્યું અતિચાર કીધો એને કે તારા આશ્રિતના કે તારા સંતાનના લગ્ન જોઈએ, બાકી શું કેમ ડાયો થાશ, આમ થવું જોઈએ તેમ થવું જોઈએ, આવો વ્યવહાર થવો જોઈએ, પણ તારે શું જવા દેવા, જેના ભાગમાં જે હશે બધું થયા કરશે, નથી તારા સંતાન છે, તારો આશ્રિત છે, તું એનો પાલક છો, એના મા બાપ નથી, મોકલપ રેવાય છે તો ઠીક. કેવી મજા આવે છે કે દીકરીની માં કરતા વધારે ડાયો હોય, મજા આવે, કરવું જ જોઈએ. હું જાણું, હું બેઠી છું ને, મા બાપ કરતા પણ વિશેષ રંજિત ભાવ. આપણે નિર્લેપ થઈ શકીએ છીએ કે હું કેવળ જાણું છું, બધા પદાર્થોને હું જાણું છું. જાણવા માત્રથી વિશેષ કંઈ નહીં, એટલે મારો કોઈ અભિપ્રાય પણ નહીં, મારા એના વિશેનો કોઈ રસ નહીં, કોઈ રુચિ નહીં, અને કોઈ પ્રકારનો અંશે પણ રંજિત ભાવ નહીં. પ્રતિભાબેન સમજાય છે? કેવળ જાણવું, આ કેવળ જ્ઞાની છે. લોકાલોકને જાણે છે અને ક્યાંય બંધાતા નથી. અને આપણે જાણીએ, આપણા ગામને પૂરું ન જાણીએ અને સતત બંધમાં રહીએ, અને એ આખા લોકાલોકને જાણે, અને એનું જાણપણું એને ક્યાંય બંધનરૂપ ન થાય. અને આપણું જાણપણું છાપાનું હોય તો બંધનરૂપ થાય, કેમ કે જાણ્યું નહીં, અભિપ્રાય આપ્યો. આ મનમોહન સિંહ કેવળ જાણવું, ટીવીમાં જોયું, કેવળ જાણ્યું, ના જાણ્યું નહીં, આમ હોય પણ આપણે ક્યાં વાંધો છો, કેમ કે કેવળ જાણવું નથી. પછી શું કહીએ આપણે, જાણવા ખાતર જરા ઠીક છે, આનંદ કરવા ખાતર આપણે જોઈએ નથી. તે સમયે રાગ દ્વેષના પરિણતિ સ્વભાવની પર પરિણતિ કેવી પાવરફુલ છે ખબર છે, અને એ અને કર્મ સેનાથી બંધાય એ કયો, અંદરની આત્માના અંતર વ્યાપારથી કર્મનો બંધ છે. છે કે નહીં સુષ્માબેન, ઉષ્માબેન શું કહે જે હોય, કુમાર સ્વામી ત્રણ લક્ષણ, જે વિતરાગ પરમાત્મા, જે અમારો દેવ છે સર્વજ્ઞ, ઓહો એ પોતાના નિજ સ્વભાવમાં ક્યારે એને છોડતો નથી, પરને ક્યારે ગ્રહણ કરતો નથી, અને સર્વને જાણે છે, તે શિવ શાંત સ્વભાવ. આને અમે વિતરાગ શિવ એટલે કલ્યાણકારક શાંત કહીએ છીએ. અમારા પરમાત્મા શાંત છે, એના ત્રણ ગુણ છે, એના ત્રણ લક્ષણ છે, લક્ષણથી જાણ્યું બસ, બરોબર છે. હવે એની અંદર એક સરસ કહ્યું કે આવું જે કંઈ છે એ સંસારી અવસ્થામાં પણ અહીંયા શબ્દ મૂક્યો છે, શક્તિ રૂપે અને વ્યક્તિ રૂપે, એટલે હા આ ગુણ જો જોવા જઈએ તો બધા લોકો શક્તિ રૂપે તો બધા પરમાત્મા છે, પણ વ્યક્તિ રૂપે નહીં. વ્યક્તિ રૂપે વ્યક્તિ એટલે વ્યક્ત. તો આપણું વ્યક્ત આપણને પણ આ ત્રણ ગુણ છે જ, કે તું તારા સ્વભાવને છોડી ન શક, પરને ગ્રહણ કરવાની જરૂર નથી, અને તું માત્ર સર્વને જાણ, ક્યાંય જોડાઈશ નહીં. તો કે ભાઈ નિશ્ચય નહીં થી તો બધાનું સ્વરૂપ આ જ છે, પ્રત્યેક આત્માનું સ્વરૂપ આ જ છે, પણ વ્યક્તિ રૂપે નથી. માત્ર મુક્ત જેવો થયા છે તેવો જ વ્યક્તિ રૂપે છે. એટલે મારો પરમાત્મા એ છે કે જે શક્તિ રૂપે પણ છે અને વ્યક્તિ રૂપે, આ ત્રણેય ગુણથી અર્યંત સિદ્ધ. એટલે પ્રભુ તારું આ વ્યક્તપણું છે. અર્યંતની અવસ્થા કેવી છે કે દેહ હોવા છતાં દેહાત જ છે. અરે એની ચેતના વ્યક્તિ રૂપે છે અત્યારે. દેહનો કોઈ પ્રભાવ નથી, શરીરનો કોઈ પ્રભાવ નથી, કર્મનો કોઈ પ્રભાવ નથી, ઘાતી કર્મનો કોઈ પ્રભાવ નથી. એના અનંત ગુણ, એનું અનંત સામર્થ્ય પૂર્ણ રૂપે પ્રગટ છે, વ્યક્ત છે. સમવસ્ત્રમાં બિરાજમાન દેશના આપનાર પરમાત્મા, એની પૂર્ણ શક્તિ વ્યક્ત છે, વ્યક્તિ રૂપે છે. ચૈતન્ય જ્યોતિ તે સમયે ભાસે અનુપમ આ અહો, તે એક સર્વોત્કૃષ્ટ જગમાં સર્વદા જયવંત. અમારા આ પરમાત્માનો હંમેશા જય જયકાર હો, કે જે સમયે દેહ હોવા છતાં પણ આ પરમાત્મા એની કેવળ આત્મજ્યોતિ પ્રકાશે છે, કેવળ આત્માના ગુણોના આધાર ઉપર જ જેની વર્તના છે. આવી ચૈતન્યને જીવતો જાગતો ધબકતો ચૈતન્ય જોવો હોય, આવી જાગૃત ચેતના જોવી હોય, તો કે છે અમારો જ્ઞાની પુરુષ, અમારો સદગુરુ, અમારો પરમગુરુ, અમારો અર્યંત આ ચેતના છે. એનું જીવતું સ્વરૂપ અરૂપી છે, પણ રૂપી સ્વરૂપ જોવું છે. આ એક અવસ્થામાં છે કે જ્યારે એના ઘાતી કર્મો ગયા છે અને અઘાતી ઊભા છે, તો કે ભલે ઊભા છે, બળેલી સિંદ્રી જેવા ઊભા છે. એનું શરીર બળેલી સિંદ્રી જેવું છે, આકૃતિ છે, બીજું કશું જ નથી. અર્યંત પરમાત્માનું શરીર એની આકૃતિથી વિશેષ કશું નથી. સમજાય વાત? પકડાય? અને એ છૂટી જાય એટલે સિદ્ધ થાય, અરૂપી થઈ જાય, અશરીરી થઈ જાય, વાત પૂરી થઈ ગઈ. પણ આ આકૃતિ સ્વરૂપ હતું એ સમય લક્ષ્ય નાખીને કે હું અત્યારે આ શરીર રૂપે છું, પણ અત્યારે મહાત્મા આત્મા મારો આકૃતિ રૂપે છે, અને હું સ્થૂળ રૂપે તો દેહ રૂપે વિચરું છું. એ દેહ રૂપે મારું વિચારવું બંધ થાય અને સ્વરૂપ રૂપે થાય. આ દેહ છતાં જેની દશા, વર્તે શબ્દ છે, વર્તના ચાલુ છે એની, દેહાતીત તે જ્ઞાનીના જ્ઞાની. જ્ઞાની શબ્દ તો બોલવો બહુ મજા આવે, પણ જ્ઞાનીના લક્ષણથી જ્ઞાનીને ઓળખવો અને જ્ઞાનીનું મહાત્મ્ય વેદાવવું, અને જેને ને તેને જ્ઞાની 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 કરીને જ્ઞાનીની અવજ્ઞા ન કરવી, સાચા જ્ઞાનની અવજ્ઞા ન કરવી. મોહ ભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત, એક પણ તરંગ ઉઠતો નથી, તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. અહીંયા તો સમયે સમયે વિકલ્પ અને પ્લાનિંગ હેલા કરે છે, શું જ્ઞાની જ્ઞાની મેંડા છો, ક્યાં શાંત છે, ક્યાં પ્રશાંત છે. સકળ જગત તે, એને જગતની કિંમત કેટલી, જગતનું મહાત્મ્ય કેટલું. તો એ જગતની સિદ્ધિ પ્રસિદ્ધિની અંદર એ રોકાય. સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન, આની શું કિંમત સ્વપ્નની અંદર, ગમે તે આપણા નગારા વાગે કે વાજા વાગે, સપનું છે આ તો બધું. અનંત કાળમાં આવા અનંત સપનોમાંથી જીવ પસાર થયો છે. અને મિથિલાના નરેશને પૂછે છે કે ઓલો હું ભિખારી હતો એ સાચું, કે અત્યારે મિથિલાનો અધિપતિ જોઈ સાચું? તો કે જો આ સાચું તો એ સાચું, અને જો એ સાચું તો આ સાચું. તો કે સાહેબ એ ખોટું છે તો સમજાય જ છે, તો કે આ ખોટું છે. અગમ નિગમના ખેલ જ્ઞાનીઓએ અદભુત રીતે કીધા છે. આવો અષ્ટાવક્ર જેવો દ્રષ્ટિ ખોલાવી દઈએ કે જો તારું સપનું ખોટું છે રાજન માનસ ને તું, તો આય ખોટું છે, તું અધિપતિ છો મિથિલાનો એ પણ ખોટું છે. આ જ્ઞાન થાય કહી શકે કે હવે મિથિલા બળે એમાં મારું શું બળે, કઈ મારું નથી, સ્વપ્ન સમાન મારું આ જગત છે. હવે તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન ભાષણીઓ છે, કઈ વાતમાં માલ. અંદર પરિણતિ કેટલી છે, પરિણત લોકને ધ્યાનમાં રાખીને જ બધા કામ કર્યા કરે, બાહ્ય મહાત્મ્યને ધ્યાનમાં રાખીને જ બધું આયોજન ને સાધના થતી હોય. એને આધ્યાત્મ સાથે ક્યાં સંબંધ છે? સંસારનો એક સરસ મજાનો ક્રમ છે. જેમ સિનેમા જોવું અને વ્યાખ્યાનમાં બેસવું તો વ્યાખ્યાન સારું, એમ કમ્પેરેટિવલી આના કરતા, પણ એ શુદ્ધ અધ્યાત્મ તો નહીં જ, એ તો નહીં જ, આના કરતા આ સારું. સારું તો એવું તો એવા વિકલ્પો તો ઘણા છે સંસારમાં. કોઈ કે આના કરતા ગુફામાં બેસવું સારું, પણ ગુફામાં બેસીને પણ જો સંસાર જ ચાલતો હોય મનની અંદર તો એને કોણ પૂછવા જાય? એટલે અનેક રીતે આ સ્યાદવાદથી વસ્તુને સમજવી જોઈએ. એક ગાથા લઈ લઈશું, પણ એ ગાથા ત્રણ ગાથા સાથે છે તો પછી લઈશું. હે, વેવેરમાં બેઠા બસ. તો અત્યારે આપણી આજની 16, 17 અને 18 ગાથા એ પરમાત્માનું સ્વરૂપ કેવું છે, એટલે પોતાના પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત કરવું છે પણ એ અવલંબન વિના, સામે કંઈને કંઈ આદર્શ જોઈએ કે મારે જે પદ પ્રાપ્ત કરવું છે એવું પદ કોઈએ પ્રાપ્ત કર્યું છે? કોઈ આવા સિદ્ધ થયા છે? તો કે છે હા, અને એના લક્ષણ અમે તને કહીએ છીએ. આ ત્રણ ગાથામાં એના લક્ષણો કીધા છે. એવા લક્ષણરૂપ એટલે આવા સિદ્ધપદને પામેલા, સિદ્ધ ગતિને પામેલા સિદ્ધ પરમાત્માનું ચિંતન કરીને તું તારા આત્મ સ્વરૂપને જાણ. વિશેષ અવસર છે.